તારીખ 9/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 581 અને 582 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 339.
એટલે સમ્યક દર્શન થતું નથી, એ વાત સ્પષ્ટ છે. અને પુરુષાર્થનું સ્વરૂપ નિર્ગુણના પરિણામમાં આત્માભિમુખ વેગ અથવા જોરનું ઉત્પન્ન થવું, બળનું ઉત્પન્ન થવું, આવેગનું ઉત્પન્ન થવું, પણ આત્માભિમુખ એને પુરુષાર્થ કહે છે. બાહ્ય પરિણામ અને રાગમાં જોર થાય, રાગ કરવામાં જોર થાય, બાહ્ય સૂક્ષ્મ જ્ઞાનમાં બળ વધે, ઉઘાર જ્ઞાનમાં પરલક્ષમાં, એમ સમજો કે આ પુરુષાર્થ તો કરીએ છીએ પણ સમ્યક દર્શન થતું નથી. તો શું કાળલબ્ધિની પાકી હોય તો એ વાત બિલકુલ યથાર્થ નથી. અંતર્મુખી પુરુષાર્થ નથી, પુરુષાર્થ નથી એનો અર્થ એ છે કે જીવનો અંતર્મુખી પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી.
જીવને સંસારનું એક સમય પણ વિસ્મરણ થયું નથી. હૃદયમાં એકાકારપણે વર્તતા જીવને પર સાવધાની, પર પદાર્થની સાવધાની નિરંતર વર્તે છે. સદાય જીવ પરમાં સાવધાન છે. એક સમય પણ એ પોતાના સ્વરૂપમાં સાવધાન નથી. એનો અર્થ એ છે કે સંસારની સાવધાની છોડીને એક સમય પણ એણે એ પ્રકારે સંસારને વિસ્મરણ કર્યો નથી. પોતાના સંયોગને કોઈ રટણ કરતો નથી, જેમ નામ સ્મરણ કરે છે એમ મારી આટલી મૂડી છે, આ શરીર મારું છે, આ પરિવાર મારો છે, આટલો મારી પાસે આટલો પરિગ્રહ છે, એ વગેરે પ્રકારે એને વિકલ્પથી સ્મરણ કરવું પડતું નથી. પણ એ બધું મારું છે એવી નિર્વિકલ્પ પરિણતિ એની સદાય ચાલુ છે. નિર્વિકલ્પ પરિણતિ સદાય ચાલુ છે અને એની સાવધાની પણ પર પદાર્થ પ્રત્યે, પોતાના માનેલા સંયોગો પ્રત્યે, પોતા રૂપ કરેલા પદાર્થો પ્રત્યે, દેહાદી પ્રત્યે, દેહાદીથી માંડીને સર્વ પર પ્રત્યે એની નિરંતર સાવધાની છે. તેથી એને એનો સંસાર છે. તેથી જીવને સંસારનું એક સમય પણ વિસ્મરણ થયું નથી, ક્યારેય ભૂલ્યો નથી એને. અને એક સમય પણ એને પોતાના સ્વરૂપનું સ્મરણ કર્યું નથી. કોઈ એમ કહે કે અમે તો ઘણી આત્મચિંતન ના કરીએ છીએ, સ્વરૂપનું મનન કરીએ છીએ, સ્વરૂપનું ચિંતન કરીએ છીએ, સ્વરૂપનું ઘોલન કરીએ છીએ. અરે એકલો જ્ઞાયક 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 જ કર્યા કરીએ છીએ. અરે સમ્યક દર્શન નથી થયું પણ અમે તો જ્ઞાયક સિવાય બીજું કાંઈ કરતા નથી, એને પણ એમ કહે છે કે એક સમય પણ સંસારનું વિસ્મરણ થયું નથી. આ વિકલ્પ વાળું સ્મરણ એ સ્મરણ નહીં એમ કહે છે. સંસારમાં ક્યાં ત્યારે સંસારનું સ્મરણ કરવું પડે છે કે આ શરીર મારું છે? રોજ એનું સ્મરણ એવી રીતે કરું કે કદાચ જરાય ન ભૂલું, સપનામાંય ન ભૂલું, સ્મરણ નથી કરવું પડતું. એવું વિસ્મરણ થતું જેનું સ્મરણ પણ કરવું ન પડે એવી રીતે એનું વિસ્મરણ થયું નથી, એવું સ્મરણ થઈ ગયું છે એટલે કે વિસ્મરણ થયું નથી. બે નાસ્તિ કરીને એક અસ્તિ કરી છે, અર્થાત એક સમય પણ એને આત્માનું સ્મરણ કર્યું નથી એટલે આત્માની સાવધાની કરી નથી, આત્માને એને સંભાળ્યો નથી, પોતાની સંપત્તિ એને જોઈ નથી, અને એમાં એક સ્મરણ પણ એક સમય પણ પોતા પણ કર્યું નથી. સદા એ ઉપદેયની ઉપાધિ લઈને જ ફેર્યો છે, ક્યારેક તીવ્રપણે અને ક્યારેક મંદપણે, પણ એ તીવ્ર મંદ અનુભાગ છે એને ઉપાધિનો જ સદાય પરિણામમાં રાખ્યો છે, અને એ સિવાય એને શુદ્ધાત્માને એક સમય પણ સંભાળ્યો નથી અથવા સ્મરણમાં લીધો નથી. અહીંયા તો એટલો મોટો ફાયદો બતાવે છે કે જો એક સમય પણ સંસારનું વિસ્મરણ થાય તો એના હિતની શરૂઆત થાય, તો આત્મહિતની શરૂઆત થાય. અનાદિથી જે પરિણામ શૃંખલા સાંકળ ચાલી આવે છે કે જેમાં એ સંસાર મનમાં જ સાવધાન છે, એને એક સમય પણ એની સાવધાની છોડે ને એક સમય પણ જો એ સ્વરૂપમાં સાવધાન થાય તો ત્યારથી એના આત્મહિતની શરૂઆત થાય, ત્યારથી એનું અહિત થવાનું બંધ થાય, નહીતર અહિત થવાનું ચાલુ ને ચાલુ રહે છે. એ એટલું બધું અહિત થવાનું ચાલુ રહીને ભેગું થઈ જાય છે અહિત, 2000 સાગર વધુમાં વધુ નહીતર એથી ઓછા કાળમાં જીવ નિગોજમાં ચાલ્યો જાય છે, એ અનિવાર્ય સ્થિતિ ઊભી થાય છે. એમાંથી નિગોજની સ્થિતિને નિવારી શકાતી નથી, કેમ કે એ વસ્તુની સ્થિતિ છે એવી. જો એક સમય પણ વિસ્મરણ થાય તો એના હિતની શરૂઆત થાય, પોતાના હિતની શરૂઆત થાય. હવે એમ કહે છે કે જેને સંભાળવું છે એની હૈયાતી તો બહુ મોટી છે, છતાં સંભાળતો નથી, આ તે કેવી વાત છે? તું જેને ભૂલે છો એ કોઈ નાની સૂની ચીજ નથી કે જે ભૂલી જવા યોગ્ય છે, એ ઉપેક્ષા કરવા યોગ્ય છે એવી ચીજ નથી. જેની સત્તાનો કદી હિરણ નથી, જેની હૈયાતી કદી મટતી નથી, સત્તા એટલે હૈયાતી, જેની મોજૂદગી સદાય રહે છે, ક્યારેય સત્તાની બિનહૈયાતી થતી નથી એક સમય માત્ર પણ, જે સદાય હૈયાત રહે છે ને એક સમય પણ જેની હૈયાતીનો વિરોધ થતો નથી, એવી ત્રિકાળી સત્તાને તું એક સમય પણ એને એની દરકાર કરતો નથી, એક સમય પણ એની સાવધાની કરતો નથી, એક સમય પણ એને સંભાળતો નથી, આ તે કેવી વિચિત્ર વાત છે! ને તે પણ એ પોતે જ છે પાછું, જે મહાસત્તાની, જે મહાન ચૈતન્ય સત્તાની કદી પણ બિનહૈયાતી થતી નથી, એવી સત્તાને તું એક સમય માટે પણ સંભાળતો નથી, આ તે કેવી વાત છે! તું પોતે જ છો પાછો, બીજાની સત્તા નથી. તારી ત્રિકાળી સત્તા છે, સદાય જેની હૈયાતી છે એને એક સમય પણ હું હૈયાત છું, મોજૂદ છું, એ પ્રકારે એને લક્ષમાં લેતો નથી. કઈ નવું કરવું કે નવું લાવવું આમાં ક્યાં છે? તારા સ્વરૂપમાં તો પરિપૂર્ણતા હોવાથી એ તો કઈ વસ્તુ નથી. જે સત્તાની કદી અપૂર્ણતા થઈ નથી, પરિપૂર્ણપણે જે સદાય રહે છે, માત્ર એના ભાનમાં રહેવું એટલી વાત છે, એટલે તો એમ કહે છે કે અમને તારી વાત કરતા શરમ આવે છે, જે ઉપર લીધું ને 577, તું સ્વભાવે પરમેશ્વર છો એટલે પરિપૂર્ણ સત્તાધારી પદાર્થ છો, એવા તારી પરિપૂર્ણતાની વિરુદ્ધ વાત કરતા અમને શરમ આવે છે એમ કહે છે કે આ કેવું કે તને તારી હૈયાતી છે એમ તને કહેવું પડે છે કે તારી હૈયાતી છે, સદાય તારી હૈયાતી છે ને એક સમય એની તું લક્ષમાં લીધો નથી, આ તે કેટલી વિચિત્રતા. જગતમાં પરિણામોની વિચિત્રતા અસંખ્ય પ્રકારની છે, સ્થૂળપણે પણ એમાં પણ આ વિચિત્રતા સૌથી મોટી છે કે જે પોતાની પરિપૂર્ણ મહાન ચૈતન્ય સત્તા છે, જે સદાય છે, ક્યારે જેનો વિરહ નથી, એવા મહાસત્તાધારી પદાર્થને પોતે એક સમય પણ સ્મરણમાં લક્ષમાં સાવધાનીમાં એની હૈયાતીને એ સંભાળતો નથી. એક સમય માટે પોતાની હૈયાતી છે એને ભૂલે છે, મોટી વાત એ છે, પોતાનું જ ભાન ભૂલે છે, આવો પોતે છે એનો એક સમય પણ એને સ્વીકાર નથી. એ ખ્યાલ નકામો છે. એ ખ્યાલ નથી, એક સમય પણ ખ્યાલ નથી એમ કહે છે. એટલે તો એ વાત લીધી કે કોઈ એમ કહે કે અમે તો ઘણું આત્માનું સ્મરણ કરીએ છીએ, અવારનવાર જ્ઞાયક સ્વભાવનું સ્મરણ કરીએ છીએ, વારંવાર સ્મરણ કરીએ છીએ, ઘણી વાર તો સતતપણે સ્મરણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. કહે છે કે એક સમય પણ એણે સંસારનું વિસ્મરણ કરીને આનું સ્મરણ કર્યું નથી. અહીં તો એકનું નાસ્તિથી લીધું છે કે એક સમય પણ સંસારનું વિસ્મરણ કર્યું નથી, અર્થાત એક સમય પણ એને આત્માનું સ્મરણ કર્યું નથી, પોતાનું સ્મરણ કર્યું નથી. એટલે આ વિકલ્પમાં સ્મરણ કરે છે એ સ્મરણ અહીંયા નથી લેવું. વિસ્મરણ એટલે ભૂલી જવું, એ સંસારને કદી ભૂલ્યો નથી અને આત્માને સદાય ભૂલ્યો છે, એક સમય પણ નથી ભૂલ્યો, એવો સમય નથી એની પાસે. એનો ઉદય છે એમાં જે સર્વસ્વ છે, દેહાદીથી માંડીને આ હું, આ બધું, આ બધું તે હું, આ બધું મારે છે, એવું જે એનું પરસત્તાની હૈયાતીની ઉપાધિમાં જે એનો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો ભાવ એકત્વપણે વળગી રહ્યો છે, એનો સંસાર છે. અથવા પોતાના આત્માથી સરી ગયો, પૂરેપૂરો સરી ગયો, એ સંસાર છે. શાંત ચિત્તે વિચાર કરે તો ખ્યાલ આવે કે એ પોતાના ઉદયને કેટલો ઘૂંટે છે, પોતાના ઉદયને કેટલો એ ઘૂંટે છે, અને મહાન ચૈતન્ય સત્તાનો એમાં કેટલો મોટો અનાદર છે, ઊંડા મંથનનો અને ઊંડી વિચારણાનો વિષય થાય છે કે આ તે શું પણ. જે મહાન સત્તા પરિપૂર્ણપણે સદાય બિરાજમાન છે, એનો એક સમય પણ લક્ષ્ય નહીં, એનો એક સમય પણ સાવધાની નહીં, અને એકાકારપણે ઉદયમાં સદાય સાવધાન, ત્યારથી કે અનંતકાળથી વર્તમાન સુધીના અનંતકાળ પર્યંત. થોડું નુકસાન જાય તો તને સહન થતું નથી, તને નુકસાન નહીં, તારા કંઈક રાગના નિમિત્તો હોય એમાં તને નુકસાન જાય તો તને સહન નથી છે. શરીરમાં રોગ થાય નહીં, પરિવારના સભ્યને રોગ થાય તો તને સહન નથી, અને આટલું મોટું તને પોતાને નુકસાન થાય એની સામે બિલકુલ આંખ વીંચીને પીડ્યો છું, આ તો કેવો વિષય છે? ગજબની ઉપેક્ષા છે ને એમ કે. કઈ રોજ પોતે માળા નથી ભરણો કરતો કે આ શરીર મારું, આટલા રૂપિયા મારા, આટલી મૂડી મારી, એવું કઈ રોજ એને માળાને સ્મરણ નથી કરવું પડતું. એવો નિર્વિકલ્પ થઈ ગયો છે પરમા સ્વપણાના ભાવમાં, એટલો બધો નિર્વિકલ્પ થઈ ગયો છે કે એને વિકલ્પ ઉઠાવવાની જરૂર પડતી નથી માળા. લબ્ધમાં ઉપયોગ કરવાની એને જરૂર નથી પડતી, જો ઉપયોગ કરે છે એમાં એ જ ધંધો ચાલે છે, એમાં કઈથી બીજું કરતો નથી. પણ એને સ્મરણ કરે તો એ સાવધાની રહીએ ને, નહીતર ન રહીએ એ પરિસ્થિતિ નથી રહી. નિર્વિકલ્પ થઈને પીડ્યો છે આ હું, શરીરથી માંડીને પરતે હું ને રાખતે હું, નિર્વિકલ્પ થઈને પીડ્યો છે. જરૂર નથી કે એને વિકલ્પ ઉઠાવવો પડે, એટલી બધી એને દ્રઢતા એકતા કરી રાખી છે, એમાંથી એક સમય પણ એને એમાંથી છૂટું પડવાનું થયું નથી એમ કહે છે. જો એક સમય થાય તો એના હિતની શરૂઆત થઈ જાય, એનું કલ્યાણ થવાની શરૂઆત થાય. ભાઈ યશુભાઈ ખ્યાલમાં તો લઈએ છીએ, ખ્યાલમાં તો લઈએ છીએ આટલું આટલું, અને ત્યાં સુધી કે ખ્યાલમાં અમે તો નાયક નાયક જ કરીએ છીએ. ઘણું ચિંતન કરીએ છીએ, ઘણું સ્મરણ કરીએ છીએ. એ છે કે પોતાની જ્ઞાનમય હૈયાતીને ગ્રહણ કરતો નથી, વેદનથી પકડતો નથી. પોતાના વેદનથી હૈયાતીને, વેદનમય જે હૈયાતી છે, જ્ઞાનમય જે હૈયાતી છે, એને જ્ઞાનના વેદનથી ગ્રહતો નથી. ત્યાં સુધી એ સ્મરણ છે એ સામે પક્ષે ઊભો રહીને વાત કરે છે, ભલે આ પક્ષની વાત કરતો હોય, આત્માના પક્ષની વાત કરતો હોય, પણ એ પુગળના પક્ષમાં ઊભો રહીને એનું પડખું છોડ્યા વિના, એનું પડખું અંદરથી પકડી રાખીને, એવી વાત છે. જેમ કોઈ લોભી માણસ લોભને છોડ્યા વિના ઉદારતાની વાત કરે તો એમ એમ આત્માને અંતર્મુખ થઈને સંભાળ્યા વિના, એની હૈયાતીને પકડ્યા વિના, સત્તાને ગ્રહ્યા વિના, એ આત્માનું સ્મરણ કહો, ચિંતન કહો, આત્માની વાત કહો, વિચાર કહો, એની કોઈ કિંમત નથી, અથવા એ કાંઈ કર્યું જ નથી એમ ગણવામાં આવે છે. એ કાંઈ જ નથી, વસ્તુ જ નથી, અવસ્તુ છે ખરેખર. એ કોઈ વસ્તુ નથી પણ અવસ્તુ છે એમ ગણવામાં આવે. બહુ વિચારણા માંગે એવો વિષય તો છે. પોતાના માટે પોતે ઊંડા ઉતરીને જે સત્તાનો કદી વિરહ નથી, એટલે જે સત્તા કદી વિયોગરૂપ થતી નથી, એવી પરમ સત્તાનો, એવા પરમાત્માનો એને વિરહ છે, એનું એને દુઃખ થાય તો કઈક ઉપાય કરે. જીવને સુખ ન થાય અને દુઃખ થાય તો ઉપાય કરે એવો જીવ છે, નહીતર આ જીવ ઉપાય ન કરે એવો જીવનો સ્વભાવ છે.
ગુરુદેવ પૈસા ને ધૂળ કે છે, પૈસા વાળા સામે બેઠા હોય ને એમ કે આ તમે પૈસા વાળા એ લક્ષ્મીપતિ નથી પણ ધૂળપતિ છો એમ કે, અને જળનો પતિ તો આત્મા થાય એ તો થવા જેવું હું નથી, એ તો ચૈતન્ય છે, તો માયાથી એમ કે. એ તો પણ એ ગુરુદેવ કે છે ને, એ તો એ કે છે, એમને ક્યાં કહે આ બધું, આ કિંમત આપણને પૈસાની શું કિંમત છે આપણને ખબર છે કે પૈસો કેટલું કામ કરે છે. ગુરુદેવ ને ક્યાં હોય, એ તો કઈ એમ છે નહીં, ગુરુ જ કે ને કે. એટલે એમ તો જાણે એક બકવાસ હોય એવી ઉપેક્ષા કરી જાય છે. જે એના પરમ કલ્યાણનું કારણ છે એની ઉપેક્ષા એને ઘણી કરી છે, અને એની સજા પણ થોડી નથી, એના દુઃખ પણ બહુ આકરા છે. નિબોધમાં ચાલ્યો જાય છે અનિવાર્યપણે એનું કારણ એ છે કે એને ઉપેક્ષા કરવામાં, પરમાત્માનો અનાદર કરવામાં પણ બાકી રાખી નથી. એટલે એ કહ્યું કે જેની સત્તાનો કદી વિરહ નથી, એક પરિવારના સભ્યનો વિરહ થાય, અતિ પ્રિય હોય એવી વ્યક્તિનો વિરહ થાય તો વર્ષો સુધી ન ભૂલે. ભાઈ આ તો અમને એવો ઘા પડ્યો છે કે હવે જિંદગી સુધી અમે તો નહીં ભૂલી શકીએ એમ કે, જ્યાં સુધી જીવશું ત્યાં સુધી નહીં ભૂલી શકીએ એમ કે. અને આ પરમાત્માના વિરહ માટે તને કદી રડવું આવ્યું છે, પૂછ તો ખરો તારા આત્માને, કદી તને એનું દુઃખ થયું છે, અથવા અસહ્ય પરિસ્થિતિ ઊભી થઈ છે. જેદી અસહ્ય પરિસ્થિતિ ઊભી થાય તેદી તારો પરમાત્મા તને ન મળે એ વાત નહીં બની શકવા જેવી છે. સર્વ જીવોને ત્યારે જ આત્મા મળ્યા છે. જે કોઈ જીવો એ સંસારથી પાછા ફરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે અને પરમાત્મ તત્વની પ્રાપ્તિ ઉપલબ્ધિ અનુભવ કર્યો છે એની એક વખત તો આ સ્થિતિ થઈ જ છે કે જેને પોતાના પરમાત્મ તત્વનો ખ્યાલ આવ્યો ને એનો વિરહ સહન ન થયો. હવે આ ખ્યાલ આવ્યો એના ઉપર વાત ચાલે છે. ખ્યાલ આવ્યો તે કેવો આવ્યો, નાના છોકરાને ખ્યાલ આવ્યો કે આ તો હીરો છે, કે શું તો બેટા હીરો છે, તો કે આ હીરો છે, ચમકે છે તો કે આ ચમકે છે, એ આ ઘા કર્યો કેમ, તો કે કાગડા ને ઉડાડ્યો. ભાઈ કાગડા ઉડાડવા માટે હીરાને ન ફેંકાય એવી ઉપેક્ષા કરે છે. ખ્યાલ આમ આવ્યો છે, બાળકને હીરો હીરાના આકારમાં ને હીરાના રંગરૂપમાં જ દેખાય છે પણ કિંમત નથી આપતી. આને કિંમત આવી છે, ખ્યાલ આવ્યો છો તો એની સાથે પ્રશ્ન છે અમારો કે ખ્યાલ આવ્યો છે એની સાથે કિંમત કેટલી આવી છે, કે એ ખ્યાલને ફેંક્યો કાગડો ઉડાડવામાં, ખ્યાલ તો એ ખ્યાલ એવો જ લીધો છે. જેની કિંમત નથી આવી એવો ખ્યાલ એને ખ્યાલ શું કહેવો, કિંમત નથી આવી કેમ, અમે આટલી અર્પણતા કરીએ છીએ, સાંભળ્યા પછી તો આટલી આટલી અર્પણતા કરી, એ કિંમત નથી આવી, કિંમતનો એમ આંક નથી. એની હયાતીને એક સમય પણ તું સ્મરણમાં ન લઈએ તો તારે ત્યાં એની કિંમત કેટલી કરી, આ સવાલ છે. એની સાવધાની ને સંભાળ એની સન્મુખ એક સમય પણ ન થયો તો પછી એની કિંમત કરી, એ વાત ક્યાં રહેશે. પણ બીજું બધું એની કિંમત કરીને બીજું બધું છોડ્યું, અમે ત્યાગ કર્યો આ બધો,
એ ત્યાગ કર્યો એમાં આ ગ્રહણ કર્યું કે નહીં, એ અમારો સવાલ છે. ત્યાગ તે શું કર્યો એ અમારો સવાલ નથી, કેમ કે એ ત્યાગમાં ત્યાગ કેમ કર્યો છે એ બધું હજી વિચારમાં જેવો વિષય છે, વિચારવા જેવી વાત છે. શેના અવલંબને અને શેના આધારે તે ત્યાગ કર્યો છે એ તો તળિયું તપાસીએ ત્યારે ખબર પડે કે એનો આધાર શું છે. પણ માનો કે કોઈને માનાદીનો ભાવ ન હોય પણ રાગનો જ આધાર હોય, એવો રાગ વધી જાય, શુભ રાગની તીવ્રતા થઈ જાય કે બસ કાંઈ આપણે ગ્રહણ કરવું નહીં, છોડી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ, છોડી દેવું, એમ છોડી દેવાનો રાગ જોર કરી જાય, તો એ રાગના આધારે થયેલો ત્યાગ ને એ બધો ફેરફાર એમાં હજી અસ્થિપક્ષ નથી, હજી એ બધો હજી નાસ્તિપક્ષ જ છે. અહીંયા તો એની સન્મુખ થવું, એની કિંમત આવવી, કિંમત આવવી એટલે એનો મહિમા, જેટલો અનંત મહિમાવંત પદાર્થ છે એટલો એનો મહિમા થવો, વ્યક્ત થાય ન થાય એની સાથેની પરિણામમાં એનો ખ્યાલ એના મહિમાને ઉત્પન્ન કરનારી ચીજ છે. અનંત મહિમાવંત તત્વ છે એનો ખ્યાલ એ મહિમાને ઉત્પન્ન કરનારી ચીજ છે. જો મહિમા ઉત્પન્ન થયો હોય તો તારો ખ્યાલ બરાબર છે, ને તો તને એ તારા પરમાત્મ તત્વની ઉપલબ્ધિ નિયમથી થશે, એમાં કોઈ રોકનાર નથી, રોકી શકનાર નથી જગતમાં. પણ એ પ્રકારે ન થાય અને ખ્યાલ ખાલી ખ્યાલ આવ્યો છે, ખાલી ખાલી ખ્યાલ આવ્યો છે, એ ખ્યાલ તો એ સ્મૃતિ જ વિસ્મૃતિ રૂપ છે. અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે કે સ્મૃતિ વિસ્મૃતિ, શાસ્ત્ર જ્ઞાનની સ્મૃતિ એ વિસ્મૃતિ રૂપ છે, પૂજા મોહ ભજન છે, એવા બે ત્રણ બોલ લીધા છે. અને ત્યાગ કર્યો છે એ તો તિર્યંચ જેમ કાંઈ પરિગ્રહ રાખતા નથી એવું તારો વનમાં શ્વાન અને હરણ છે એના જેવો તારો ત્યાગ છે, એને ક્યાં પરિગ્રહ છે? કોઈ કપડાં લત્તાને એને કોઈ પેટી પટારા નથી, એ બધા ત્યાગવાળા છે. એવી જ રીતે બધું સ્મરણ વિસ્મરણ રૂપ જ્યાં થયું ત્યાં બધું મીંડા મૂકી દીધા, એના ઉપર ચોપડી મૂકી દીધી, એની કોઈ ગણતરી નથી. જેની સત્તાનો કદી વિરહ નથી, જે સદાય હયાત છે, મહાસત્તા રૂપે જે સદાય છે, અને જે સત્તાની કદી અપૂર્ણતા થઈ નથી, ક્યારે એમાં અધુરાશ થઈ નથી, નાશ થવાનો તો પ્રશ્ન અસ્થાને છે, પણ જેમાં કદી ઓછાપણું કે ઊણાપણું થયું નથી, અને જેની સત્તા કોઈથી દબાઈ નથી, ટંકોત્કીર્ણ રહી છે. માણસ નથી કહેતા અમે કોઈથી દબાઈ એવા નથી, તો બધું ઠીક છે, પણ આ મહાસત્તા ચૈતન્ય સત્તા એવી છે કે જેની સત્તા કદી કોઈથી દબાણી નથી, પોતે ને પોતે ભૂલ્યો છે, બાકી કોઈથી તો એ કદી એની સત્તા એની હયાતી એવી દબાઈ ગઈ નથી કે જેથી કરીને એ સત્તા પોતે સંભાળી ન શકે, બીજાના કબજામાં ચાલી ગઈ નથી. તો એમ કે બધા એમ કે ભાઈ અત્યારે શું કરીએ, એમનું રાજ છે, એમની સત્તા છે, પરદેશી છે તો શું કરીએ, પણ અમારા દેશ ઉપર અત્યારે સત્તા એની ચાલે છે. આમાં એવું નથી, જેની સત્તા કોઈથી દબાઈ નથી, આ એને સંભાળવા માટે સુગમતા કેટલી છે એ પક્ષ રજૂ કરે છે કે એક તો જેની બિનહયાતી ક્યારેય થઈ નથી એટલે ક્યારેક ગેરહાજર છે, અને પછી શું કરીએ, અમારે સંભાળવું હોય ત્યારે હોય નહીં, અને નહીં સંભાળવાના પરિણામ હોય ત્યારે હોય, અમે શું કરીએ. ઘણા કામમાં એવું બને છે ને ભાઈ, તમને વાત કેવી હોય ત્યારે તમે હોતા નથી, તમે ન હોય ત્યારે યાદ આવે છે, કામ થતું નથી, આ એવું આમાં બનતું નથી કે છે. સદાય યાદ છે, જેની એક સમય માટે પણ જેનો વિરહ થતો નથી. નિયમસારમાં તો એને કારણ પરમાત્મા કહ્યો છે, કારણ રૂપે સદાય મોજુદ છે, યાદ છે, કારણ રૂપે ઉભેલો છે પરમાત્મા. મિથ્યાત્વના કમાળ વાસી દીધા છે એટલે તને એના દર્શન થતા નથી. બાકી કમાળ ખોલ એટલે પરિપૂર્ણ પરમાત્મા પોતે સદાય કારણપણે બિરાજમાન, ખડો ને ખડો છે, હયાત જ છે, હાજર જ છે, મોજુદ જ છે. એ તો છે કે એ તો કહ્યું કે ઘટપટની સત્તાને તું માન, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. જાણનારને જાણ નહીં આ તે કેવું જ્ઞાન, કહીએ કેવું જ્ઞાન. જેની સત્તામાં દુનિયાની હયાતી છે એમ પોતાની સત્તા છે તો એની બીજાની હયાતી છે એમ નક્કી થાય છે. ક્યાં નક્કી થયું આ બધું છે એ પણ ક્યાં નક્કી થયું કે તારી હયાતીમાં નક્કી થયું? લોકો બોલે છે કે નહીં આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા, બોલે છે કે નહીં? કે પોતે જ ન હોય તો પછી આ દુનિયાનો વૈભવ એને શું કામનો? એના માટે તો ડૂબી ગયેલી દુનિયા ડૂબી ગયેલી છે. ખરેખર તો પોતે ડૂબી ગયો, મૃત્યુ થયું એટલે, પણ એને દુનિયા ડૂબી ગઈ એમ કહી. એનો અર્થ જ એ છે કે પોતે સદાય ઉર્ધપણે રહેવાના સ્વભાવ વાળો છે, જેની હયાતીમાં સર્વ કાંઈ જણાય છે. એક આગળ બોલ આવી ગયો છે, બહુ સરસ વેદજ્ઞાનનો વિષય ત્યાં લીધો છે કે ક્રોધ થવાના કાળે, ક્રોધ ચાલતા પરિણામમાં ક્રોધ થવાના કાળે કોની હયાતીમાં આ ક્રોધ છે એમ જણાય છે. મને ક્રોધ થયો એવું કોને જણાવ? જ્ઞાનની હયાતીમાં જણાવ. એ જ્ઞાન છે એ ઉર્ધ રહેવાના સ્વભાવ વાળો છે. કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે એમ જાણી શકે જ નહીં. આ ક્રોધ થયો, આવો ક્રોધ થયો એમ પોતાની હૈયાતી વિના એને ક્યાંથી જાણ્યો? કોઈ પણ જીવ મર્દાને તો ક્યાં કાંઈ ખબર નથી, મર્દું છું એ ખબર નથી, ક્રોધ ને ખબર નથી, ક્રોધે મળતું છે, ક્રોધ ને ખબર નથી કે હું ક્રોધ છું. જ્ઞાન ને ખબર છે કે હું જ્ઞાન છું ને આ ક્રોધ છે, હું જ્ઞાન છું ને આ રાગ છે, હું ચૈતન છું ને આ જડ છે, એ જ્ઞાન ને ખબર છે. બાકી બીજા કોઈને જ્ઞાન સિવાય પોતાની કોઈને ખબર નથી ને પરની કોઈને ખબર નથી. આવું એક જ્ઞાન પદ અતિ મહત્વ ધરાવતું પદ છે. આખા વિશ્વમાં એક જ્ઞાન પદ છે એક એટલું મહત્વ ધરાવે છે કે જેને પોતાની ખબર છે ને બીજાની પણ ખબર છે. એ સિવાય કોઈને પોતાની ખબર નથી ને બીજાની પણ કોઈને ખબર નથી. પોતાની વિદ્યમાનતામાં જ એ ક્રોધાદી જણાય છે. જો આમ છે તો હવે, જો આમ પરિસ્થિતિ છે તો કઈ રીતે હવે એને કયા દ્રષ્ટિકોણને એને અપનાવવો? આ સ્થિતિમાં એને કયો દ્રષ્ટિકોણ અપનાવવો? એ વાત રીતની વાત અહીંયા કરી છે કે રાગાદીને જાણતા પણ જ્ઞાન જ્ઞાન એમ મુખ્યપણે જણાવવા છતાં, એમ એ અગ્રને મુખ્ય હોવા છતાં એને મુખ્ય ન કરવું તે ભૂલ છે. જ્ઞાન તે હું એમ ન માનતા એમાં હું પણ નહીં કરતા, જે જ્ઞાનમાં જણાયું જ્ઞે ક્રોધાદી ને રાગાદી તે જણાતા તે હું, જ્ઞે તે હું, રાગ તે હું, એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છે માને છે, તેથી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. આ મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. જો આમ જ્ઞાન સત્તાને ભૂલતા જ મિથ્યાત્વની ઉને જ્ઞેયમાં નિષ્ઠ થતા, જ્ઞેયનિષ્ઠ થતા, જ્ઞેયને સંભાળતા, જ્ઞેયમાં હું પણ સ્થાપતા, જ્ઞેયમાં હું પણ નહીં હોવા છતાં જ્ઞેયમાં હું પણ સ્થાપતા મિથ્યાત્વ થાય છે, તો એનો અર્થ જ એ થયો કે જ્ઞાનમાં હું પણ સ્થાપતા સમ્યક્ત્વ થાય છે. એટલે એણે જ્ઞાનને મુખ્ય કરવું, મુખ્ય છે ને મુખ્ય કરવું છે. પાછું એમ નથી કે મુખ્ય નથી ને મુખ્ય કરવું, એની અગ્રતામાં, એની હયાતીમાં, એની વિદ્યમાનતામાં તો બધું જણાય છે. પોતે આગળ છે પછી પાછળ બીજું બધું જણાવવું તે છે. એમ પોતે આગળ હોવા છતાં એને પાછળ રાખે છે, એટલે એનું વિસ્મરણ કરે છે અને આખા સંસારનું વિસ્મરણ કરે છે. બસ આટલી વાત છે. અંદરમાં જુઓ તો એક કળાની જ વિષય છે, એક ટેકનિકનો જ વિષય છે, પણ એનો એ પ્રકારે અંતર અભ્યાસ જોઈએ. અંદરમાં આ જ્ઞાન અને રાગ, આ જ્ઞાન અને જ્ઞેય એમ બે ભાગ પડતા હોવા છતાં અને જ્ઞેયમાં અહંપણું થતું હોવા છતાં આ રીતે અહંપણું થાય છે, આ રીતે પોતાને ભૂલે છે, એ તો સમજાવે છે. હવે એ પોતાને સંભાળવાનો પ્રયાસ કરે તો એ પ્રયાસ કરે તો પ્રયાસમાં સફળતા થાય, પ્રયાસ જ ન કરે તો કેવી રીતે સફળતા થાય? કઈ એવું નથી કે વાંચ્યા જ કરવું એટલે પ્રયાસ છે, એવું તો કઈ નથી. સાંભળ સાંભળ કરવું એટલે પ્રયાસ છે, એવું નથી. અંદરમાં જ્ઞાન ને રાગ બે તત્વ હોવા છતાં, બે સત્તા હોવા છતાં અને પોતાની સત્તાને ભૂલીને પર સત્તામાં એકત્વ કરતો હોવા છતાં, જો એ વિષયમાં કાંઈ પ્રયાસ જ ન થાય ભિન્ન સત્તાને ગ્રહણ કરવાનો, પોતાની જ ભિન્ન સત્તાને ગ્રહણ કરવાનો, તો એનું ફળ ક્યારે આવે, એનું પરિણામ ક્યારે આવે? કે એનું પરિણામ તો કદી આવે નહીં. બીજું બીજું કરે ને બીજું પરિણામ આવે, બીજું કરે તો બીજું પરિણામ આવે, આ કરે તો આ પરિણામ આવે, એટલી વાત છે. કેવી વાત લીધી છે કે ભાઈ તારી સત્તા કોઈથી દબાઈ નથી, તું એમ માની ન લીધો કે રાગે મને દાબી દીધો છે. આ જગતની જે પ્રતિકૂળતાની પરિસ્થિતિઓમાં હું દબાઈ ગયો છું અને કોઈથી હું દબાયેલો છું, તારી સત્તા કોઈથી દબાની નથી. એવી તારી સત્તા છે કે કોઈથી દબાવી નથી. જરાક એની ખુમારી લાવે એમ કે છે. માય કાંગલો થઈને, દીન થઈને, લાચાર થઈને ફરે છો કે આ હોય તો ઠીક ને, આમ હોય તો ઠીક ને, નહીતર મને ફાવે નહીં ને, મને રહેવાય નહીં ને, હું જીવું નહીં ને, એ બધી તારી સત્તાને તું દાબી રહ્યો છો, બીજું કાંઈ નથી. પર સત્તાને મુખ્ય કરીને તારી સત્તાને તું દાબી રહ્યો છો. તારી સત્તા કોઈથી દબાયેલી નથી, અમે તને કહીએ છીએ કે આ આત્માની સત્તા કોઈથી દબાયેલી નથી, કોઈ એને દાબી દઈ શકે એવું નથી. દબાઈ નથી, ધમકાઈ નથી, આચ્છાદિત થઈ નથી, આવરણ આવ્યું નથી, એમ હવે કહે છે. એવી જે ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે, નિરાવરણ વસ્તુ છે, આવરણ તો પર્યાયમાં ઊભું થાય છે, વસ્તુમાં નહીં. મૂળ જે સત્તા છે એ તો સદાય નિરાવરણ છે, ત્રિકાળ નિરાવરણ છે, કાંઈ કરવું કરાવવું એમાં નથી. બસ એવો છું એમ એનું જ્ઞાન ભાન થયું કે એ જીન થઈ ગયો, એ જીતી ગયો સંસારને, એમ કીધું છે. ત્યારથી જ એને જીન કીધો છે, કરણ લબ્ધિથી જીન કયો છે. ઢોળની અંદર તો સમ્યક દર્શન પહેલાની પૂર્વ ક્ષણોમાં કરણ લબ્ધિના પરિણામ ઉત્પન્ન થાય છે. પાંચ લબ્ધિ લીધી છે ને સમ્યક દર્શન પહેલાની, કે જે કરણ લબ્ધિના પરિણામ પૂરા થતા અનંતર સમયમાં, એટલે અંતર પીડ્યા વિના આત્મ ઉપલબ્ધિ હોય છે, સમ્યક દર્શન હોય છે, અનુભવ હોય છે, તો એ અનુભવમાં તો જીતી જ ગયો, એમાં કઈ સવાલ નથી. પણ કરણ લબ્ધિમાં એને ત્યાં આચાર્ય ભગવાને જીમ કહ્યો છે. ચોથા ગુણસ્થાન પહેલા કરણ લબ્ધિના પરિણામમાં જે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત નથી ત્યાં એને જીમ કીધો છે. સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને વર્તનારો અપૂર્વ કરણમાં આવેલો જીવ, ત્રણ કરણમાં એક અપૂર્વ કરણ છે, કદી એને અનંત કાળમાં કર્યું નથી એવા પરિણામ એ કરે છે ત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે આ આત્મા જીન થયો. જીનેશ્વર આગળ થશે પણ અત્યારે તો જીન થઈ ગયો, કેમ કે જેવું જીન સ્વરૂપ છે એવું બરાબર એના જ્ઞાનમાં છે અને હવે એની પ્રાપ્તિમાં કોઈ ફેર પડવાનો નથી. એવી કરણ લબ્ધિના પરિણામમાં કોઈ દેહ ન છોડે, દેહ ન છૂટે, આયુષ પૂરું ન થાય. ત્યાં તો એ સમ્યક દર્શન પામવાનો છે, અપૂર્વ કરણ આવ્યું છે ને એટલે હવે એનો અનુભવ થવાનો થવાનો ને થવાનો જ છે. મેન કેમ છે કે માનો કે કોઈ એમ કે ભલે અનંતર સમયમાં કરણ લબ્ધિના પરિણામ પૂરા થાય પછી સમય દર્શન થાય એ પહેલા કોઈનો દેહ છૂટી જાય તો આયુષ પૂરું થાય તો કોઈ ના થાય કોઈ દિવસ. એવું જ પ્રકાર હોય છે. કરણ લબ્ધિના જે પરિણામ ચાલે છે એમાં અસંખ્ય જમણી સમય જાય છે. કરણ લબ્ધિના પરિણામમાં ત્રણ તો કરણ છે, એ ત્રણ કરણ પૂરા થયા પછીનો જે પહેલો સમય છે એમાં આત્મલબ્ધિ છે. તો એ કરણ લબ્ધિના પરિણામ ચાલતો એમાં કોઈનો દેહ છૂટે કે ન છૂટે એમ કહેવાય. જેની સત્તા કોઈથી દબાઈ નથી એમાં તો એવું છે, જો દ્રવ્ય મરણ છે ને દેહ છૂટવું એ તો દ્રવ્ય મરણ છે. અહીંયા ભાવ મરણ છૂટવાની તૈયારી થઈ ગઈ છે, ચૈતન્ય જીવન પ્રાપ્ત થવાની અહીંયા પૂરી તૈયારી થઈ છે, પર્યાપ્ત તૈયારી થઈ છે. ત્યાં ભાવ ત્યાં દ્રવ્ય મરણ ન હોય, જેમ કહે છે કે ભાઈ જ્યાં લગ્નના ગીત ગવાતા હોય ત્યાં મરસિયા ન હોય. હોય કોઈ લગ્નના ગીત ગાતા હોય કોઈ મરસ્યું ગાય? યાદ ન કરવા, યાદ કરવા તૈયાર ન થાય. એમ આ તો અનંત કાળના ભાવ મરણને ખલાસ કરનારું ચૈતન્ય જ્યાં જીવન શરૂ થવાનું છે, ચૈતન્યના જીવનની પ્રાપ્તિ થવાની છે, ભાવ મરણ નથી ત્યાં તો રહેવાનું. ત્યાં દ્રવ્ય મરણનો પ્રસંગ ન હોય, એ ન્યાય છે. કહે છે કે જેની સત્તા કોઈથી દબાઈ નથી એવી જે ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે, આવરણ વિનાની ચીજ છે, ત્રણેય કાળે આવરણ વિનાની ચીજ છે. એટલે તો શ્રીમદજી એ વાત લીધી છે કે દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. પાછળ ઉપદેશ છાયામાં એક વાત લીધી છે ને, દિગંબરના આચાર્યોને નામે ચડાવીને વાત માગણ કરી છે કે આ લોકોએ એક વાત એવી સ્થાપી છે. સાહિત્ય જૈન સાહિત્યના નામે તો બંનેનું સાહિત્ય પ્રસિદ્ધ છે પણ આ લોકોએ એક વાત જરા કરી છે ધ્યાન દેવા જેવી છે એમ કરીને કે આત્માનો મોક્ષ થતો નથી. ખરેખર તો આત્માને મોક્ષ સમજાઈ જાય છે કે મારું ત્રિકાળ નિરાવરણ અબધ સ્પષ્ટ સ્વરૂપ છે, અબધ એટલે નહીં બંધાયેલું નહીં સ્પર્શાયેલું એવું જ મારું સ્વરૂપ છે. કર્મથી નહીં બંધાયેલું અને રાગાદીથી નહીં સ્પર્શાયેલું મારું સ્વરૂપ તો ત્રિકાળ નિરાવરણ છે એવું જેને સમજાઈ જાય છે એને પોતાના આત્માને વિશે મોક્ષ કરવો છે, એવા નિરાવરણ આત્માને વિશે મોક્ષ કરવો છે એવી મોક્ષ કરવા સંબંધીની ભ્રાંતિ ઉત્પન્ન થતી નથી. મોક્ષ કરવા સંબંધીની ભ્રાંતિ ઉત્પન્ન થતી નથી કે હું હવે મારો મોક્ષ કરું. સ્વરૂપ જ આવું છે, ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ છે, અંદરમાં મારું સ્વરૂપ જ હું જ આવો છું, આવરણ આટલો જ હું છું બાકીનું જે કાંઈ છે જે સંસારના પક્ષે પરના પક્ષે જાય છે, ત્યાં ક્યાંય હું છું નહીં. પતિક ગયું, વાત પૂરી થઈ ગઈ એની વાત. હા, એ પ્રયોજન બધું કેટલું ગૌણ થયું ને આ ત્રિકાળીનું કેટલું મુખ્યપણું થયું, એનો આંક અહીંથી બાંધવા જેવો છે. એનું મીટર રીડિંગ અહીંથી કરવા જેવું છે કે જેને પોતાના પરિપૂર્ણ પરમાત્મ તત્વનો પત્તો લાગ્યો અંદરમાં, ત્રિકાળ નિરાવરણ છો એ પત્તો લાગી ગયો, એને પ્રયોજનની સિદ્ધિ પ્રતીતિમાં આવી ગઈ કે મારું પ્રયોજન જે પર્યાય આશ્રિત છે એ હવે અપૂર્ણ નહીં રહે, એ અપૂર્ણ નહીં રહે. આપોઆપ પરિણામનો વિકાસ અને પરિણામની પૂર્ણ શુદ્ધિ પર્યંતની પરિસ્થિતિ આપોઆપ છે. કેમ કે જ્યાં હું આવો છું ત્યાં પર્યાય ક્યાં સુધી મેલી રહેશે અને પર્યાય ક્યાં સુધી અપૂર્ણ રહેશે? હું ત્રિકાળ શુદ્ધ છું તો અવસ્થા ક્યાં સુધી અશુદ્ધ રહેશે? હું ત્રિકાળ પરિપૂર્ણ છું તો અવસ્થામાં ક્યાં સુધી અપૂર્ણતા રહેશે? હા, એ જ્યાં સુધી ત્રિકાળી ભાષો નથી ત્યાં સુધી એને, એ તો એક એના માટેનો પ્રશ્નચિહ્નનો વિષય છે, જિજ્ઞાસાનો વિષય છે. પણ પ્રયોજન એટલા માટે અહીંથી થયું છે કે અહીંયા જે મલિનતા ને અશુદ્ધિ ચાલી રહી છે એક કણ પણ એનો ન જોઈએ, એ વાત એને નાસ્તિથી શરૂ કરી છે. જ્યાંથી ઊભો છે ત્યાંથી અસ્તિત્વ પકડવી બાકી છે. જો આ જ્ઞાન કેટલું મહાન છે એનો વિચાર કરવા જેવો છે કે હજી અજ્ઞાન છે, અહીંયા મિથ્યા જ્ઞાન છે, સમ્ય જ્ઞાન થયું નથી. તો પણ ચોરી કરનાર ચોરને એ જ્ઞાન એમ કહે છે કે આ પ્રવૃત્તિ સારી નથી. કોણ કહે છે? એ જ્ઞાન કો કે આત્મા કયો દોષ છે એને દોષ સમ્યક પ્રકારે જાણવો એ એક બીજું પ્રકરણ છે, આખું જુદું પ્રકરણ છે. પણ સમ્યક જ્ઞાન ને સમ્યક પ્રકાર પરિણામમાં નહીં હોવા છતાં પણ જ્ઞાન કેટલું મહાન છે કે તોય એ કેટલાક દોષને તો દોષ તરીકે જાણે છે. અને એમ ન હોય તો દુનિયામાં ન્યાયાલય ન હોત. આજે ન્યાય કોર્ટ છે, ન્યાય મંદિર જેને કહે છે, એની અંદર તો ગુનો અને દોષની મીમાંસા છે ને. પછી ભલે પદ્ધતિની અંદર એમની રીત છે પોતાની, પણ ગુણ દોષનો વિષય જ ન હોત. જો દોષ દોષ તરીકે કોઈ પણ મર્યાદામાં દોષ તરીકે જ ન જોવામાં આવતો હોત મિથ્યા જ્ઞાનમાં પણ, તો ગુણ દોષનો વિષય દુનિયામાં જ ન હોત, ન્યાય અન્યાયનો વિષય જ દુનિયામાં ન હોત. પણ જ્ઞાન તો એટલું મહાન છે કે મિથ્યા હોવા છતાં પણ કેટલીક હૃદય એ દોષને દોષ તરીકે સમજે છે. અને જ્યારે એ દોષને દોષ તરીકે સમજે છે ત્યારે કોઈ એક વિચિક્ષણ અથવા નિજ કલ્યાણની અભિલાષાવાળો જીવ એ સ્થિતિમાં મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનની સ્થિતિમાં કલ્યાણની અભિલાષા કરનારો જીવ એટલો વિચાર કરી લે છે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે. એનો પાવર છે, એની શક્તિ છે, રેઝિસ્ટન્સ પાવર જેમ શરીરમાં છે, ગમે તે હાલતમાં રોગનો પ્રતિકાર જ કરે છે. પછી રોગ વધી જાય તો પણ એ દેખાતી નથી, બાકી એની એનો મૂળ સ્વભાવ કંઈ છોડ્યો છે એવું તો નથી. એમ રોગ છે, દોષ છે, જીવના પરિણામનો રોગ છે, એનો એની શુદ્ધત્વ શક્તિ એનો પ્રતિકાર કર્યા વિના રહે નહીં. આ ઠીક નહીં એનો આત્મા અંદરથી બોલે છે, એનો સ્વભાવ બોલે છે અંદરથી. પણ પોતે ઓળખતો નથી, પરખતો નથી એ સ્વભાવને, એટલે એની એની કિંમત આવતી નથી. પણ સ્વભાવ એ કામ કર્યા વગર ન રહી શકે, શક્તિ છે એ કામ કર્યા વગર રહી ન શકે. જો કોઈ પણ જીવની ક્ષોભસમ શક્તિ એટલે જ્ઞાનની વિકાસ વધારે હોય અને વીર્ય શક્તિ એનો પુરુષાર્થની ઉઘાડ વધારે હોય તો એ આત્માની લાઈન નહીં પકડે તો દુનિયાદારીમાં કાંઈ ને કાંઈ આગળ વધશે. જગતના પ્રકારોમાં, જગતની વિદ્યાઓમાં, જગતના પ્રપંચોમાં, જગતની ટેકનિકોમાં એ બાજુ વિકાસ કરશે. પણ એ દબાશે નહીં, એ રસ્તો કરશે ક્યાંય ને ક્યાંય, એને દાબી ન શકાય. બેટરીમાં આ પાવર પૂર્યો હોય ને એને દાબી ન શકાય, ફૂટી જાય. જો વાપર્યા વગર એમને મેં અકબંધ પૂરીને રાખો તો અંદરથી ફૂટી જાય. અને એનો જો ઉપયોગ કરો અને સદુપયોગ કરો યોગ્ય પ્રકારમાં તો એ નહીં ધારેલો લાંબો કાળ ચાલે. પ્રયોગ કરવા જેવો કે જો એનો સદુપયોગ, કેમ કે એ અંદર છે ને અંદરથી એનો એનો એ રિકવરી કરે છે, ચાર્જિંગ કરે છે, ચાલ્યા જ કરે છે. પણ એનો વધારે પડતો ઉપયોગ કરો તો ખલાસ થાય, એનો ઉપયોગ ન કરો તો ફૂટી જાય. સુયોગ્ય પ્રમાણમાં એનો જો ઉપયોગ કરવામાં આવે તો નહીં ધરેલું ચાલે છે, બને છે ક્યાં મોટરની બેટરીમાં બને. એમ આત્મા છે એ સ્વરૂપથી નિરાવરણ છે, અંદરનું જે સ્વરૂપ છે એ પૂર્ણ શુદ્ધ છે ને એમાં કાંઈ કરવાનો પ્રશ્ન નથી. કૃત્ય કૃત્ય જ છે, કરવા યોગ્ય બધું થઈ ગયેલું છે, એની અંદર પૂરું છે, ક્યાંય અપૂર્ણપૂર્ણ છે નહીં. એવી જે વસ્તુ છે એ એવી જો નજરમાં આવે, ખ્યાલમાં આવે, જો આ ખ્યાલનો વિષય આવી છે તો તેની નજરબંધી થઈ જવી જોઈએ. બહારમાં ભૂતડું જોયું હોય તો કેટલા દિવસ સુધી એની અસર જાય, એની પરિણામ સુધી. રાત્રે અંધારામાં ક્યાંક જવાનું થયું, ક્યાંક ભડકો થયો હોય, શું થયું કે ભૂત થયું, હે થઈ જાય તો કાં તો તાવ આવી જાય કેટલાકને, તો કાં કેટલાકને ઝાડા થઈ જાય, કાં કેટલાકને સ્વપ્નમાં બડબડાટ થઈ જાય. એક અસાધારણ પ્રસંગ જોવે તો પરિણામ ઉપરથી અસર ખસતી નથી, તો અદ્ભુતથી અદ્ભુત ચૈતન્યનો ચમત્કારિક પદાર્થ જોવે કે છે કે જોનારને નજરબંધી થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નજરબંધી થઈ જવી જોઈએ આમ કે છે તો ખ્યાલ આવ્યો છે. નજરબંધી ન થઈ તો ખ્યાલ નથી આવ્યો, કાંઈ કલ્પના થઈ છે. શું ખ્યાલ નથી આવ્યો પણ કાંઈક કલ્પના કરી છે કે આવો આત્મા, આવો જ્ઞાયક, આવો આત્મા એમ કલ્પના કરી છે. આ વિષય ચોક્કસ લક્ષણ ધરાવે છે. ખ્યાલ કલ્પનાવાળો છે કે ખ્યાલ ખરો ખ્યાલ છે એના બે જુદા જુદા ચોક્કસ પ્રકારને ચિહ્ન છે. જેને યથાર્થ ખ્યાલ આવે છે એને નજરબંધી થાય છે, જેને યથાર્થ ખ્યાલ નથી આવતો એને નજરબંધી નથી થતી. કાંઈક ને કાંઈક કલ્પના થાય છે કે મેં હું આત્માને આમ સમજ્યો છું, કે તને સમજ્યો નથી, તને કલ્પના થઈ છે. ને એ કલ્પના એ કરીને આગળ નહીં વધાય અને તને અનુભવ નહીં થાય, પ્રાપ્તિ નહીં થાય. હા, નજરબંધી થાય છે. એ શ્રીમદજીના શબ્દોમાં લઈએ તો આત્મા નજાય છે, આત્મા ત્યાંથી ખસતો નથી. ખરે તો નજર ખસતી નથી, પણ નજર ખસતી નથી એમ કહેવાને બદલે એવો શબ્દ વાપર્યો, આત્મા ત્યાંથી ખસતો નથી. ક્યાંથી ખસતો નથી કે આત્મા આત્મામાંથી ખસતો નથી એમ છે, એનું નામ નજરબંધી છે. પણ એ તો દ્રષ્ટાંતે સમજી શકાય એવું છે કે નહીં? એક્સિડન્ટ થાય છે કે નહીં માણસ? એક માણસને બસનો એક્સિડન્ટ થયો, એમાં બચી ગયો. ત્રણગઢમાં આવવાનો હતા, એમાં હોમિયોપેથિકનો રાજેન્દ્રભાઈ કરતા હતા. એ કોઈ દિવસ બસમાં નહોતા નહોતા બેસતા, એમ ભાવનગર ક્યારેક લઈ આવતા હતા, ટ્રેનમાં આવે, બસમાં નહીં કે કેમ કે બસમાં એક વાર એવો એક્સિડન્ટ થયો છે, વર્ષો થઈ ગયેલા પણ હજી હું બસમાં નથી બેસી શકતો, કે બસમાં બેસું તો એ બધું તાજું થઈ જાય છે, સહન નથી કરી શકતો. વર્ષો પહેલા જોયેલો એક્સિડન્ટ એને આજે બસમાં નથી બેસવા દેતો. આટલી તો પરિણામ ઉપર જેને ઊંડી અસર થઈ છે. ત્યાર પછી તત્વજ્ઞાનમાં રસ લેવા મીંડ્યા, બીજું ત્રીજું, પણ ઓલો ખ્યાલ ને આ ખ્યાલમાં કેટલો ફેર છે. ત્યારે એને ખ્યાલ જ આવ્યો છે ને, જે એક્સિડન્ટ એને જોયો એમાં એને શું થયું કે એને કાંઈ થયું નહીં, ત્યારે તો એ જીવતો છે. હવે એને શું થયું કે એને ખ્યાલ થયો, કેવો ખ્યાલ થયો કે વર્ષો સુધી ફરીને બસમાં ન બેસી શકે એવો ખ્યાલ થયો એને. એનું નામ અસર કહે છે, પરિણામ ઉપર આવતી અસર. પર પદાર્થની હો, આ તો એ કઈ નિજ પદાર્થ નથી, આ તો નિજ પદાર્થ છે. ભિન્ન ને ભેદ વાળા તત્વોની આટલી અસર જો આવી શકે છે, પરિણામ ધર્મ છે, તો અભિન્ન પદાર્થની કેટલી અસર આવે એનું કોઈ માપ નથી. એને અહીંયા એકનું કહી દીધું કે આવી નિરાવરણ વસ્તુ છે એમ જો ખ્યાલ આવે તો એની નજરબંધી થઈ જવી જોઈએ. થાય છે નજરબંધી તો ખ્યાલ આવ્યો હાથો છે, નહીં તો ખ્યાલ બાલની બધી વાતો છે. એવું છે, તેને શું અસર છે એના પર આધાર છે, કેવી અસર થઈ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિની નજરબંધી થવી જોઈએ. ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે તેની નજરબંધી થવી જોઈએ. દ્રવ્ય ઉપર દ્રષ્ટિની નજરબંધી થવી જોઈએ. એ નજરબંધી એવી થાય કે દ્રવ્ય દ્રષ્ટિથી જાય એવી થાય. પછી ધર્મીની દ્રષ્ટિ કદી દ્રવ્ય ઉપરથી એક સમય માત્ર પણ ફરતી નથી. એને માટે આનો પૂર્વ પક્ષ એવો થાય કે જેમ અહીંયા જીવને એક સમય પણ સંસારનું વિસ્મરણ થયું નથી, તેમ ધર્મીને એક સમય પણ આત્માનું વિસ્મરણ થતું નથી. આત્માનું વિસ્મરણ થતું નથી લડાઈ કરે ત્યારે, આ લડાઈ કરે ત્યારે પણ એને આત્માનું વિસ્મરણ થયું નથી. આમ છે, એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિની નજરબંધી થવી જોઈએ. મારે મારા સિવાય બીજા કોઈનો આશ્રય નથી એમ ધ્રુવ ઉપર નજરબંધી થઈ જવી જોઈએ. આ ધ્રુવની નજરબંધી થવી જોઈએ. વસ્તુ ધ્રુવ જેને એની દ્રષ્ટિ બંધાણી તે દ્રષ્ટિ થઈ ગઈ ધ્રુવ, અને એમાં જે ગતિ થઈ એ ગતિ પણ થઈ ધ્રુવ, મોક્ષ ગતિ. સમીસારની પહેલી ગાથામાં મોક્ષને ધ્રુવની ઉપમા આપી છે. નમ સમયસાર આવ્યો એમ કરે, નમે સમયસાર આવ્યો શું આ વાત કરીશ ને, કે હું આ સમયસારને કહીશ. તો ભગવાનને નમસ્કાર કરીને એ વાત લીધી છે કે કેવા ભગવાન છે કે જે મોક્ષને પ્રાપ્ત થયા, ધ્રુવ અચળ એવી ગતિને પ્રાપ્ત થયા છે. એવો શબ્દ વાપર્યો છે, ધ્રુવ અચળ એવી ગતિને પ્રાપ્ત થયા છે. ગૈમ પત્તે ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. એમાં કેવા સિદ્ધોને નમસ્કાર કરું છું કે ધ્રુવ અને અચળ ગતિ પામ્યા છે એવા સિદ્ધ. વસ્તુ ધ્રુવ ને એનાથી ઉત્પન્ન થયેલી ગતિ પણ ધ્રુવ, ધ્રુવ એટલે હવે નહીં ફરે. દ્રષ્ટિ છે એ પણ ધ્રુવ, હવે નહીં ફરે. કેવા ઝંઝાવાત આવશે તો નહીં ફરે, કે ગમે તેવા ઝંઝાવાત આવશે તો પણ નહીં ફરે. ચારિત્ર મોહના ઉદયના એવા ઝંઝાવાતો એના પરિણામમાં ઉભા થાય. રામચંદ્રજી રુદન કરે છે, સીતાજી પાછળ રુદન કરે છે, દ્રષ્ટિ ફરતી નથી અંદરથી. લક્ષ્મણજીના દેહને ખંભાલીને પાગલની જેમ ફરે છે 6-6 મહિના સુધી. બળદેવ છે ને, મારો ભાઈ મરે નહીં, વાત માનવા હું તૈયાર નથી. એને મૂર્છા આવી ગઈ છે, પાછી વળી જશે. એ તો એને લંકામાં મૂર્છા આવી ગઈ હતી, રાવણે અસ્ત્ર ફેંક્યું ત્યારે. તો મૂર્છા આવી જાય, પણ એ કઈ મરે નહીં, કઈ એ કઈ મરે મરે જ નહીં ને, મરે જ નહીં ને, ઠીક આમ છે. પણ દ્રષ્ટિ ધ્રુવ છે એમાં, એ બધું થતા એની દ્રષ્ટિ ધ્રુવ છે. રાવણની સામે લડાઈમાં એ દ્રષ્ટિ ધ્રુવ છે, બધે એની દ્રષ્ટિ ફરતી નથી, ક્ષાયિક દ્રષ્ટિ છે. એવી ધ્રુવ પર નજરબંધી થઈ જવી જોઈએ, ત્યારે એને સંસારનું વિસ્મરણ થયું છે, હવે એને એક સમય પણ સંસાર નથી એમ કહેવામાં આવે છે. સર્વજીવોનો સર્વકાળે છે, સદાય છે, ક્ષય દ્રવ્યમાં વિરિગુણ છે, એટલે દરેક દ્રવ્યને પોતપોતાની તાકાત છે, સામાન્ય ગુણ છે. પુદ્ગલમાં પુદ્ગલ વિધિ છે, જીવમાં જીવ વિધિ છે, એટલે ક્ષય દ્રવ્યનો વિરિગુણનું પરિણમન તો સદાય ચાલે છે, પણ અંતર્મુખી પુરુષાર્થ નથી એટલે સમ્યક દર્શન થતું નથી, અથવા તો બહિર્મુખી પુરુષાર્થ છે માટે સમ્યક દર્શન થતું નથી. આ સ્થિતિમાં છે કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લે, અથવા કાળલબ્ધિનો વિષય શાસ્ત્રમાં આવે છે એથી પોતાની કલ્પના અનુસાર ધારણા કરી લે. કલ્પના અનુસાર ધારણા કરી લઈએ એટલે કે કાળલબ્ધિ થાય ત્યારે, કાળ પાકે ત્યારે જ કાર્ય થાય છે, નહીતર થતું નથી. પોતાની કલ્પના પ્રમાણે ધારી લે, ધારી લે એમ બોલે, ધારણા પ્રમાણે વચન પ્રલાપ કરે, ક્રમબદ્ધમાં થવાનું હશે તે થશે, એમ ન ચાલે, એમ ન હોય. એ તો પરિણામને ઉલટી દિશામાં શાસ્ત્રના કથનના નિમિત્તની ઓથ લઈને, આધાર લઈને ઉલટાનું સ્વચ્છંદી થવાર છે. પોતાની જરૂરિયાત લાગે તે બાજુ પુરુષાર્થને પછી છૂટો દોર મળે ને હિચકિચાટ ન રહે, કેમ કે આ સમ્યક દર્શન તો કાળલબ્ધિ પ્રમાણે થવાનું છે, એટલે હવે એનો તો વિચાર કરવાનો રહ્યો નહીં. એ પ્રકારે એ વાતને ગ્રહણ કરવાની નથી, એટલે એમ કહે છે કે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે, એ પણ એવી જ વાત છે, કેમ કે ભગવાન તો સર્વજ્ઞ છે, ત્રિકાળ વિકતા છે, ત્રણેય કાળનું આપણું જાણે છે. એમણે દેખ્યું હશે ત્યારે આપણું સમ્યક દર્શન રૂપી આત્મહિતનું કાર્ય થશે, એમને દેખ્યું હશે એ પ્રમાણે થવાનું છે, એમાં ફેરફાર થવાનો નથી. પછી આપણે કઈ મહેનત કરીએ ને થઈ જાય એવું તો છે નહીં, એટલે જાણે એમના જ્ઞાન સાથે પોતાનું પરિણમન પરાધીન હોય એવી એક કલ્પના એમાં કરે છે કે સર્વજ્ઞના જ્ઞાનની સાથે ક્ષય દ્રવ્યના પરિણમનને બંધન હોય, પરિણમવાનું પરાધીન પણ હોય એવું તો નથી. પરિણમન થવાનું છે એનું જ્ઞાન માત્ર છે, પણ પરિણમનને આધીન જ્ઞાન નથી ને જ્ઞાનને આધીન કોઈનું પરિણમન નથી. લોકાલોકના પરિણમનને આધીન કેવળ જ્ઞાન નથી ને કેવળ જ્ઞાનને આધીન લોકાલોકના પદાર્થોનું પરિણમન નથી. પણ પોતાને રુચિ નથી અથવા સ્વકાય કરવાનો ઉદ્યમ અને ઉત્સાહ નથી, તેથી કેવળ જ્ઞાનની ઓથ લઈ લે કે ભગવાને જોયું છે.